તારીખ 1/6/1984 શ્રી પરમાગમસાર બોલ નંબર 571 572 અને 573 ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન સળંગ પ્રવચન નંબર 333
પદાર્થની પ્રાપ્તિની ભાવના, સંયોગની ભાવના, પુણ્યના ફળની ભાવના, સતત છે, અનાદિકાળથી છે, ઘર કરી દેવી છે, એ વિષયમાં શું પરિસ્થિતિ થવી જોઈએ, એની માટે તો મરી જવું જોઈએ, જેમ મૃત્યુ થાય એટલે એનું અસ્તિત્વ ન રહે, પરની માટે મરી જવું જોઈએ, પર સંબંધિત કોઈ કાર્ય કરવામાં મારું અસ્તિત્વ જ કામ કરી શકે એમ નથી, મારું અસ્તિત્વ ત્યાં નથી, કોઈ પરના કાર્ય હું કરી શકું એ વાત કોઈ રીતે સ્વપ્ન પણ શક્ય નથી, તેથી એ દિશા તો જાણે બંધ થઈ ગઈ હોય એમ પરણે માટે તો મરી જવું જોઈએ. માણસ નથી કહેતા તમે મને શા માટે ગણો છો, માની લો કે હું થઈ ગઈ, મરી પરવાર્યો હોય એને યાદ કરવાથી કઈ વળતું નથી, એક વાર સ્વસન્મુખ થવા માટે અને પર તરફના વલણની દિશા બંધ કરવા માટે આ સ્થિતિ એક વાર આવી જોઈએ, એક વાર આવી જવું જોઈએ એટલે પછી છૂટ છે એમ નથી, પણ એટલા રસથી, એટલી ઉગ્રતાથી, એટલી તીવ્રતાથી એની પર તરફના વલણના જે ઘસી રહ્યો છે, જે પર બાજુ જે વેગથી એનું પરિણામ રહે છે, ઘસે છે, એ એમને રોકાશે નહીં, માત્ર ઉપર ઉપરનું વાંચન વિચાર કરે છે કે બીજી કોઈ મનવચન કાયાની જળક્રિયા કરે છે, તર તરફના વલણ વાળો ભાવ નહીં બને, કેમ કે એમાં પણ પર તરફનું વલણ ચાલુ જ છે, જેટલી સુયોગની ક્રિયા છે એમાં પણ પર દિશા તરફનું જ વલણ છે, એટલે એક વાર તો પરના કાર્યથી કાંઈ પણ મારું હિત નથી, કાંઈ પણ મારું કલ્યાણ નથી, એક અંશે પણ અનંતમાં ભાગે પણ મને એનાથી લાભ નથી, એક વાર તો એ બાજુથી મરી જવું જોઈએ. કેવો શબ્દ, માર્મિક શબ્દ લીધા છે, ભાવવાળી શબ્દ લીધા છે, જેમ કોઈને એમ કહે કે મને યાદ કરશો નહીં, માની લો કે હું તમારા માટે નથી, અથવા જેમ બીજાને એમ કહે કે ભાઈ અમે તો હવે તમારું નાઈ નાખ્યું છે, અમે તો યાદ કરવા માંગતા પણ નથી, એમ પર માટે એક વાર નાઈ નાખવું જોઈએ, જે કોઈ કાર્ય મારાથી હું કરી શકું છું એનું જે કર્તવ્ય છે એ વાત અભિપ્રાય માંથી મૂકી નાખી દીધી. જોરથી એને એક વાર તો એટલું જોર કરવું જોઈએ, એટલા રસમાં એક વાર આવવું જોઈએ કે ત્યાં આવતા પરિણામ સહજ થાય. પછી એક વાર શું એટલે એક વાર એ પ્રકારે થાય તો પછી પરિણામ ને એ પરિણતિ અંદર માં સહજ થઈ જાય. બીજા વચનમાં એ લીધું છે કે પરમા મારો કાંઈ અધિકાર જ નથી, કોઈ મારો અધિકાર છે હું કરી શકું છું એ વાત તો ખલાસ થઈ ગઈ. બીજી જ્ઞાનમય એવો પોતે આત્મા, એની પહોંચ માત્ર જ્ઞાન કરવા સુધીની જ છે, માત્ર જાણવું એ સિવાય એની કોઈ પહોંચ નથી. કોઈ પરના કાર્યમાં એનો હસ્તક્ષેપ થઈ શકે, એનો સ્પર્શ થઈ શકે નહીં. જ્યાં સ્પર્શના પણ નથી ત્યાં બીજું કાંઈ થઈ શકે નહીં. વસ્તુના સ્વરૂપમાં જ્યાં નથી ત્યાં મારો અધિકાર છે એ કેવી રીતે હોઈ શકે? અથવા એ પરના કાર્ય કરવાની ઈચ્છા અને ભાવ ઉત્પન્ન થાય એની સામે જ્ઞાન જોર કામ કરવું જોઈએ. તે જ કાળે એને જ્ઞાનનું જોર કામ કરવું જોઈએ કે આ કરી શકાતું નથી. ભલે ઈચ્છા થાય છે તો પણ કરી શકાતું નથી એ વાત તો એટલી એથી વધારે પરિપૂર્ણ રીતે એ વાત જ મજબૂત છે. આ ઈચ્છા છે, અનાદિનો સંસ્કાર છે, એ ટાળવો જ રહ્યો, મટવો જ રહ્યો, અને તે પણ વસ્તુના સ્વરૂપના જ્ઞાનના આધારે, બીજી કોઈ રીતે નહીં. બીજી કોઈ રીતે એટલે કૃત્રિમતાથી, હઠથી, બીજા કોઈ પ્રકારે નહીં. જ્ઞાન બળથી જ એને રોકવું રહ્યું, એનું મટવું રહ્યું. પરમા મારો કાંઈ અધિકાર નથી એટલે એને એ જ્ઞાનમાં જ પોતાની મર્યાદા ભાસે છે. માત્ર જાણવા સિવાય એથી આગળ કોઈ મારી મર્યાદા નથી. ઈચ્છા થાય તો એ વ્યર્થ છે અને બેકાર છે એમ જે જોવે તો એનું બળ ન રહે. ભલે પર સંબંધિત ભાવ પૂર્ણ ન થાય ત્યાં સુધી આવ્યા કરશે તો પણ એનું બળ નહીં રહે. નિર્બળ થતો એ નાશ પામશે. ઉગ્રતા કેવી આવી જોઈએ એ વિષય એ ભાષામાં ચાલ્યો છે. ટોન એવો છે કે એક વાર પરને માટે તો મરી જવું જોઈએ, પરમાં મારો કાંઈ અધિકાર નથી. હવે ભાઈ તું રાગને ને રજકણને કરી શકતો નથી એવો જ્ઞાતા દ્રષ્ટા પદાર્થ બે આધારે લીધું છે. રજકણની એક રજકણની કોઈ અવસ્થામાં કાંઈ કરી શકાય એમ નથી, અને સ્વભાવે કરીને જુઓ તો જ્ઞાતા દ્રષ્ટા એવો તું જ્ઞાતા દ્રષ્ટા પણે જ રહે છો, અને જ્ઞાતા દ્રષ્ટા પણે રહીને રાજને કર. જ્ઞાતા દ્રષ્ટાપણાના સદભાવમાં અસ્તિત્વમાં રાજને કર એ પણ થઈ શકે એવું નથી. તારું અસ્તિત્વ તો જે છે એ તારા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવમાં છે, એથી બહાર રાગમાં પણ તારું અસ્તિત્વ નથી. એક રસકણમાં કોઈ રસકણમાં પણ તારું અસ્તિત્વ નથી. એમ છો એમ લીધું છે ને, છો એટલે તું ક્યાં છો કેવો છો અને ક્યાં છો એક વાર સમજો તો ખરો. વિકારી કાય છે, દોષ પણ એનો છે એવો ન્યાય ત્યાં બતાવો છે. રાગ નો દોષ પણ એવો છે કેમ કે દ્રષ્ટિ કોઈ પર્યાય ને સ્વીકારતી નથી, તો પછી રાગ ને તો સ્વીકારે ક્યાંથી? એવા દ્રષ્ટિ મુખ્યતા વાળા કથનમાં અથવા દ્રષ્ટિના જોર વાળા પરિણામમાં કોઈ એવું પણ કથન આવે છે કે રાગ છે એ પુદગળ છે, રાગ છે એ અનાત્મા છે, આત્મા નથી, પુદગળ છે, જડ છે, એ આત્માની ચીજ નથી, આત્મામાં નથી, આત્માનો નથી, તો કોઈ સમજણમાં એવી વિપરીતતા કરી દે કે રાગ તો પુદગળ કર્મની પ્રકૃતિ, એના બધા નામ છે, કેમ કે સ્વાદ તો એના ઉપરથી જ બધો નક્કી થયો છે જીવને પણ. ક્રોધ માન માયા લોભ રતિ અરતિ રાગ દ્વેષ મોહ, એ બધા જે પુદગળ કર્મના સ્વાદ છે એમાં તન્મય થયેલા જીવના વિકારી ભાવને પણ એ જ નામ મળે છે. અને બે ના નામ એક છે, બે ના ભાવ સદ્રશ છે, સ્વાદ સદ્રશ છે, અને દ્રષ્ટિના જોરમાં એને એક ખાતામાં નાખીને બે ને એક ગણવામાં આવે છે, પર ગણવામાં આવે છે. ત્યારે કોઈ એવી ભૂલ કરે વસ્તુ વ્યવસ્થામાં કે જીવની અવસ્થામાં દોષ થતો જ નથી, એને એમ કહ્યું. આશ્રવ અધિકારમાં એક ગાથા લીધી છે, શરૂઆતની એક ગાથા છે કે મિથ્યાત્વ અર્થી પ્રમાદ કષાય યોગ, અથવા મિથ્યાત્વ અજ્ઞાન અને અવિરમણ, એ સંગ અને અસંગ એવા બે પ્રકારે છે. અસંગ એટલે પુદ્ગળમાં પુદ્ગળના વિકારી કર્મના વિકારી પરિણામ છે, અને સંગ એટલે જીવના વિકારી પરિણામ છે, આશ્રવ ભાવો છે, બંધના કારણ છે, અને તે જીવના અનન્ય પરિણામ છે. અન્ય પરિણામ ન કહ્યા પણ અનન્ય પરિણામ છે. એ આશ્રવ અધિકારની સમયસારની ગાથા છે, 163 ગાથા એ પુણ્ય પાપ અધિકાર પૂરો છે. શરૂઆતની 164-165 ગાથા સાથે છે બધા. શરૂઆતની પહેલી ગાથામાં એ વિશેષ થાય પણ જ્યાં આશ્રવનું સ્વરૂપ બતાવવાનું છે ત્યાં દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવ બે ભેદ પાડ્યા છે. જેમ દ્રવ કર્મ અને ભાવ કર્મ એવા બે કર્મના ભેદ પાડ્યા છે, તો એક ચિદ વિકાર છે, એક પુદગળ વિકાર છે, જળ વિકાર છે, એમ દ્રવ્યાશ્રવ અને ભાવાશ્રવમાં પણ એવા ભેદ છે. પછી એનો તીવ્ર નિષેધમાં એને જળ અને પુદગળનો કહેવો એ પણ આત્માને શુદ્ધિમાં લઈ જતો એક ઉત્કૃષ્ટ ન્યાય હોવાથી એ કથન નિર્દોષ છે, તો પણ જ્ઞાનમાં ખ્યાલ છે કે આ દોષ તો પોતે કરે છે, માટે એનો નિષેધ છે. જો બીજો કોઈ એના બીજા પદાર્થનો જળનો એ દોષ હોય તો આ જીવને એનો નિષેધ કરવાનો પ્રશ્ન રહેતો નથી. એટલે કઈ અપેક્ષાથી કથન છે એના ઉપર જીવના પરિણામ પણ કહેવામાં આવે છે. અહીંયા એમ કહ્યું કે તું રાગ ને કરી શકતો નથી, જેમ એક રજકણ ને તું કરી શકતો નથી એમ રાગ ને કરી શકતો નથી. એમ કહ્યું કે રાગ તો તું કરે છો, તું કરી શકતો નથી, કેમ કે જો તારા સ્વભાવને તારા સ્વભાવને જોતા તને એમ જોવા મળશે કે આ સ્વભાવથી તો રાગ ને કરી શકાય એવો આ સ્વભાવ નથી. સ્વભાવે કરીને સ્વભાવ વડે રાગ કરી શકાય તો રાગ ત્રણકારના માટે નહીં. સ્વભાવ જો રાગ નો કરતા થાય, સ્વભાવે કરીને જીવ રાગ નો કરતા હોય તો રાગ કદી મટે નહીં. પણ સ્વભાવ તો એવો વિતરાગી સ્વભાવ છે કે તેના દ્વારા વાવના સાધનથી તો રાગ ને કરી જ ન શકાય. અને સ્વભાવ પોતે તો રાગરૂપ પરણમી જ નહીં, પરણમી શકે જ નહીં. એમ જો હું આત્મા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવી હોઉં તો હું રાગ રૂપે કેમ પરણમી શકું, કેમ થઈ શકું, તો મારાથી રાગ કેમ થઈ શકે, કે ન થઈ શકે. એવો સ્વભાવ દેખાડવો છે, એવો સ્વભાવ જોનાર પણ એમ જાણે છે કે સ્વભાવે કરીને મારા દ્વારા મારા વડે મારાથી રાગ કરવો છે. થાય છે એ જરૂર વાત છે, પણ હું સ્વભાવે કરીને કરી શકું એ વાત તો જોવા માંગતી જ નહીં. એમ જે પોતાનો સ્વભાવ જોવે છે એને એક ન્યાય રાગ થાય છે ને હું કરતો નથી એમ જણાય છે, ને એક ન્યાય એક નયે રાગ હું કરું છું એમ પણ જણાય છે. એ વાત છે. આવું અનેકાંત ગુણ ઊભું થાય છે એના જ્ઞાનમાં. આ અનેકાંતિક જ્ઞાન છે. જે ધર્મને જાણે છે પોતે પરિણામ તો હોવાથી કરતા છે, અને સ્વભાવે કરીને પરિણામ તો નહીં હોવાથી, અને પોતાનું કરતાપણાનો એમાં અનુભવ નહીં થતો હોવાથી, પોતાનું અસ્તિત્વ એમાં વેદાતું નહીં હોવાથી રાગ થતો જણાય છે, પણ કરું છું એમ જ્ઞાન દશામાં રાગ થતો જણાય છે પણ કરું છું એવો અનુભવ થતો નથી, એવું પોતાને માલુમ પડતું નથી. એવો એક ન્યાય છે કે જે એને સ્વરૂપ પ્રત્યે ખેંચી જાય છે, આત્મામાં સ્વભાવમાં ખેંચી જાય છે. એને ખ્યાલ લાવે છે કે આ થાય છે જીવના પરિણામમાં, કોઈ ગુણનો દોષ છે ત્યાં, કૃતાનો દોષ નહીં હોવાથી ચારિત્ર ગુણનો એ દોષ છે, આચરણમાં એ દોષ છે. તેથી સ્વભાવના બળ વડે, શ્રદ્ધા જ્ઞાનના બળ વડે સ્વરૂપમાં સ્વભાવમાં જ સ્થિર થઈને એ ચારિત્ર દોષ પણ ઉત્પન્ન થાય એવી સ્થિતિ આણની ઘટે, એવું એને બરાબર ભાન છે. એટલે એ સ્વભાવના બળમાં એ બાજુ સ્વરૂપ સ્વભાવ બાજુ પોતાના પરિણામને તીવ્ર કરે છે, ખેંચે છે, એ સ્વભાવ બાજુ ઢળે છે, અને વિભાવનો નિષેધ કરવા અર્થે વિભાવમાં હું પણ એ નહીં ભરતો, વિભાવને એ ટાળતો જાય છે એમ કહેવાય, નાશ થતો જાય છે. થાય છે એની યોગ્યતા પ્રમાણે સ્વતંત્ર, પણ એકાંત એ જીવનો દોષ નથી, એકાંત એ પૂજવનો દોષ છે એમ લેવા જાય તો પ્રકૃતિનો દોષ છે ને આત્માનો દોષ નથી, જે સાંખ્યનો અભિપ્રાય છે એ આગળ ભરી લે. એટલે નિષેધ જોરથી છે એ આત્માનો બિલકુલ નહીં. જેમ કોઈ અકાર્ય કરનારને પોતાના પુત્રને એમ કહે કે તું ચાલ્યો જ મારો દીકરો ને આ ઘરમાં તો, ત્યારે પણ એ જાણે છે કે એ આ સંબંધ છે, એ સંબંધ તો ઘટાડી શકાય એવો એને કાઢવા માટે એ બધા કથનો છે, ને એ કથન પાછળ એ પુરુષાર્થનું વલણ પણ છે. પુરુષાર્થના જોરમાં ને દ્રષ્ટિના જોરમાં પરિણમન પણ છે, ને પરિણમનને અનુસરતું, પરિણમનને વ્યક્ત કરતું કથન પણ છે. પણ છતાં એ સર્વાંશ જીવનો દોષ નથી. એ વાત એમ કહેવા માટે નથી કે, પણ એ દોષનો નિષેધ કરવાનો એ પ્રકાર છે. એટલો ન્યાય થાય. એવી વિવિક્ષા ન સમજે ને એ જીવનો પરિણામ પણ દોષિત પરિણામ પણ નથી એવી બીજી વિવિક્ષા પકડી લે, ત્યાં એની શ્રદ્ધામાં પણ ભૂલ છે ને એના જ્ઞાનમાં પણ ભૂલ છે. આચરણમાં તો ભૂલ રહેવાનો સવાલ જ નથી કે એનો ભૂલ હોય. એ પ્રકાર કથનની અનેક પ્રકારની શાસ્ત્રની પદ્ધતિ આવે છે, શૈલી આવે છે, અનેક વિવિક્ષાઓ આવે છે, પણ માત્ર નિર્દોષ થવાનો સર્વત્ર અભિપ્રાય છે. કોઈ પણ કથનમાં કથન કરનારનો માત્ર નિર્દોષ થવાનો જ અભિપ્રાય છે. એ એક જ હેતુથી, રાગ દ્વેષને મટાડવાના હેતુથી જ બધી વાતો કહી છે. એવું જો ભૂલે નહીં તો એને કોઈ વિવિક્ષામાં ભૂલ ન થાય. પણ એવું પણ ભૂલી જાય કે રાગ દ્વેષ તો હું કરતો જ નથી, એ તો ઘર પૂગળ કરે છે. આત્મા તો એકાંત શુદ્ધ જ છે, સર્વથા દ્રવ્ય ગુણે અને પર્યાય સર્વથા શુદ્ધ છે. અને આ કોઈ વાત જ નથી એવું કોઈ એકાંતમાં જાય તો એને નાસ્તિનો સ્થૂળ પક્ષ ઉકેલો છે કે રાગ દ્વેષ મટાડવા માટે તો આ બધો કોઈ પણ પ્રકારનો વિસ્તાર જ એને માટે છે. તો એ મટાડવાની વાત ક્યાં સ્થાન પામે છે એ વાત તો રહી નહીં. એ વાત ન રહી તો બીજી વાત સવળી કોઈ રહી છે? પ્રયોજન જ આખું ભૂલી ગયું છે. જ્યાં પ્રયોજન છૂટી ગયું છે ત્યાં પછી કોઈ વાત સવળી રહે છે એ તો સ્વીકારી શકાય નથી. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ કર, એ દ્રષ્ટિ કરવાની પ્રધાનતાથી તને એમ કહીએ કે તું રાગને પણ કરી શકતો નથી, રજકણને તો કરી શકવાનો પ્રશ્ન જ રહેતો નથી. એ તો દ્રવ્યથી ક્ષેત્રથી કાળ સ્વભાવ છે. સ્વચતુષ્ટયથી પોતે પોતાના સ્વચતુષ્ટયથી સર્વથા ભિન્ન હોવાથી કોઈ પણ કર્મના રજકણને કે કોઈ પણ નોકર્મના રજકણને એક રજકણ માત્રને આત્મા કરી શકતો નથી. દ્રષ્ટિની પ્રધાનતાથી એમ કહીએ કે રાગને પણ તું કરી શકતો નથી, એમ તું તને જો એવી દ્રષ્ટિ તું તારા સ્વરૂપની કર કે તું રાગને પણ કરી શકતો નથી. આમ જેવું છે દ્રષ્ટિને વાત લીધી છે. તું નાતા દ્રષ્ટા પદાર્થ જેના વડે તું રાગને કરી શકતો નથી એવી દ્રષ્ટિ કર. એવા અસ્તિત્વમાં તારી દ્રષ્ટિ સ્થાપ તો જે રહ્યો રાગ બાકી રહ્યો અલ્પ રાગ એનો નાશ સમ્યક પ્રકારે થઈ જશે. બાકી બીજી કોઈ રીતે રાગનો નાશ થતો નથી. રાગ મંદ પડી શકે છે, બીજા કોઈ પણ પ્રયોગથી રાગ મંદ પડી શકે છે, પણ રાગનો અભાવ નથી થઈ શકતો. રાગનો રાગના અભાવ સ્વભાવે રહેલું જે ત્રિકાળી તત્વ આત્મતત્વ એમાં પોતા પણ શ્રદ્ધાએ જ્ઞાને અને આશ્રમે કરીને આવતા જ રાગનો નાશ થાય છે અને બીજી કોઈ રીતે રાગનો નાશ થઈ શકતો નથી. એટલે કે રાગ ઉત્પન્ન થતો બંધ થઈ શકતો નથી. એકદમ પદ્ધતિ સર્વાધ્યન દર્શન એ છે કે અનાદિથી અનેક પ્રકારના ઉપાય કરવા છતાં જીવને એની અવસ્થાનો જે આ રોગ છે એ રાગ મટીને વિતરાગ એ થતો નથી, થઈ શકતો નથી. સિવાય કે એ પહેલા વિતરાગ સ્વરૂપની વિતરાગ નિજ સ્વરૂપની દ્રષ્ટિ કરે, આ એની પદ્ધતિ છે. પ્રથમમાં પ્રથમ પોતાનું વિતરાગી સ્વરૂપ છે એની શ્રદ્ધા કરે, સ્વરૂપ જ્ઞાન પૂર્વક એ સ્વરૂપનું એ અભેદ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ અનુભવ કરે શ્રદ્ધાના જ કાળમાં, અને શુદ્ધોપયોગ દ્વારા એ શ્રદ્ધાના જ કાળમાં એ સ્થિર થાય. એવું દર્શનદાન ચારિત્રનું એકતા રૂપ એક પરિણમન થાય ત્યારે જ એને સમ્યક પ્રકારે રાગનું ઉત્પન્ન થવું બંધ થવાની આંશિક શરૂઆત થાય, કે એવી શરૂઆત થાય કે સર્વાંશે રાગનું ઉત્પન્ન થવું પછી બંધ થાય અને વિતરાગ થાય. આ જે પદ્ધતિ છે આ સિવાયની કોઈ પદ્ધતિ રાગને મટાડવા માટે સફળ થઈ નથી કે થઈ શકે એવું નથી. આ અનંત વિતરાગોએ પ્રસિદ્ધ કરેલું, અનુભવથી સિદ્ધ કરેલું અને દિવ્ય ધ્વનિમાં જાહેર છે એનું સત્ય છે. અનુભવેલું પણ આ સત્ય છે, જાહેર કરેલું પણ આ જ સત્ય છે. આ સિવાય બીજો કોઈ ઉપાય ને માર્ગ કરે તો એ ઉન્માર્ગ છે, એ સન્માર્ગ નથી. શું કહે છે કે પ્રથમ તું દ્રષ્ટિ કર, એવા જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવ તું દ્રષ્ટિ કર. એક રાગ રજકણને કે રાગને કરી શકવાનું મારા સ્વરૂપને વિશે કોઈ સામર્થ્ય નથી, એવો કોઈ સ્વભાવ નથી. એટલે કોઈ પણ પરના કાર્ય કરવા માટે હવે મારું અસ્તિત્વ જ નથી. એ કાર્ય કરવામાં તો હું મારું મૃત્યુ થઈ ગયું છે. માણસ બદલાઈ જાય તો એમ કે છે, પહેલા તો તમે આવા હતા ને તો કે એ તો એ એવું નહીં એમ કે એ તો યોગ્ય, એ માણસ તો બદલે જે છે નહીં અત્યારે. તમે જે કહો છો એ તો અત્યારે થોડું બધું, પણ એવું થોડું હોય તો એમ કે એ તો ગયો, તમે માનો છો એ તો ગયો, એ હવે નથી રહ્યો, હવે અંદર થઈ ગયો છે એમ કે ગયો. જયારે આખો માણસ નો અભિપ્રાય પલટાય ત્યારે એમ કે તમે એ ભૂતકાળ ની વાત કરો છો પણ હું એવો હું એ તો ગયો, એ ભાઈ ગયો, એ નથી આવે, નામ એનું જ છે પણ એ ભાઈ નથી, આ એમ થઈ ગયો. એ ભાષાનો પ્રયોગ થાય, એમ થઈ ગયો, હા એમ થઈ ગયો, હા એમ શબ્દ વાપરે છે. કે તમે જે ફલાણા ભાઈ કે છો એ તો પહેલા ક્યારે ના મળી ગયા, આ તો હવે બીજા જીવે અંદર જીવે શું થાય બીજા છે એમ બોલે છે ભાષામાં, એવું બોલે. અભિપ્રાય છે ને એ જ એનું જીવન છે ખરેખર તો. અને ભેદ જ્ઞાનની પ્રક્રિયામાં પણ આ વિષય તપાસવા જેવો છે કે આ જીવનો જે વ્યવહારિક જીવન છે એને મન વચન કાયાથી માંડીને બીજા જે નવકર્મરૂપ સંયોગો છે એની સાથે જોડાઈને થતી પરિણામની પ્રવૃત્તિ છે, તો એને એ તપાસવા જેવું છે કે પરિણામ થાય છે પણ કાર્ય કરી શકું છું, પરિણામ થાય આમ કરું નથી એમ કરું પણ કાર્ય આ હું એ કાર્ય કરી શકું છું એ વાત તપાસવી જોઈએ. તો એને ખ્યાલ આવશે કે પરિણામની સહજ નથી. રાગ થાય તો રાગની પણ રજકણ સુધી કોઈ રજકણ સુધી પહોંચ નથી કે એનો એ કાર્ય કરી શકાય. જો એ રાગ ને ત્યાં પહોંચ નથી તો એ વ્યર્થ થાય છે, એ વાત નથી. તો પછી જો જે રાગ કરવા માટેનો ભાવ છે, પરના કાર્ય કરવા રૂપ જે રાગ રૂપ ભાવ છે, એ પણ જો પરનું કાર્ય ન કરી શકતો હોય તો જાણવાનું ભાવ જ્ઞાન ક્યાં છે? એનું કામ કરી શકે એ તો માત્ર જાણે છે, તો કરવાનું નથી. એ તો નેત્ર જેવું છે, માત્ર જાણવું એનું કામ છે. કરવું તો એમાં એમાં કરવાનો ભાવ નથી, જાણવામાં તો કરવાનો ભાવ નથી. કરવાનું ભાવ છે એ ભાવ થી જાણવાનું ભાવ જુદો છે, ને જાણવાનું ભાવ છે એનાથી કરવાનું ભાવ જુદો છે. અંદરોઅંદર બેની વિરુદ્ધ સ્વભાવ છે. તો પછી જે જાણે છે એમને એ કરે એ વાત તો જોઈએ. સમજીએ અહિયાં છે, અભ્યાસ અને અનુભવ થાય છે. તપાસ તો કર, સારા અનુભવ ને તપાસ તો અંદર વસ્તુ સ્થિતિ ચોખ્ખે ચોખ્ખી આવી છે. ભ્રાંતિ વસ્તુ ને ન દેખાય એ બીજી વાત છે, પણ તપાસવા જા તો એ ભ્રાંતિ છે એમ વસ્તુ સ્થિતિ નથી એમ સમજીને તપાસવા જવાની વાત છે. સ્વરૂપ જ્ઞાન ના આધારે સ્થિતિઓ નથી, એના ઉપર ઘા પડ્યો નથી, એટલે કે પરનું કરવામાંથી મરી પરવાળવો જોઈએ એ હદે એક વાર આવ્યો નથી, એક વાર આવ્યો નથી. નહીતર એને ઓળખાણ થયા ના રે નહીં. જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવની દ્રષ્ટિ કર, ચારે બાજુથી ઉપયોગને સંકેલીને લોક્યો વિષયનો છે. ચારે બાજુથી એટલે શું છે? જ્યાં સુધી આ સ્થિતિ નથી ત્યાં સુધી ચારે બાજુ તારે કામનો ઘેરાવો છે. આ કામ કરવા છે મારે, આ કામ કરવા છે મારે, આ કામ કરવા છે. મોટા ભાગના જીવોને તો આ જીવિકાને ઉપાધિ છે. 198 તો એ સ્થિતિમાં છે, અહીં કુંડલીને અહીંયા તો આવે છે ધીરે. એટલે એ ઉપાધિમાંથી માથું ઊંચું કરીને એ સ્વરૂપનો કેવી વિચાર કરે એ પરિસ્થિતિમાં છે. પણ અહીંયા તો કહે છે કે કોઈ પણ હાલતમાં તું હો, જ્યાં પરનું કાર્ય કરી જ શકતો નથી, પછી કોઈ બહારના સંયોગો આમ સરખા થાય તો આ કામ કરવું, એ વાત ક્યાં રહેશે? એ વાત જ રહેતી નથી. સંયોગો પોતાની કલ્પના અનુસાર ગોઠવાય તો એનો ઉપયોગ કામ કરે, એ વસ્તુના સ્વરૂપમાં નથી. તો એની દ્રષ્ટિ કામ કરે, એ વસ્તુના સ્વરૂપમાં નથી. એ અનુકૂળતા કલ્પેલી ગોઠવાઈ જાય, વિચારેલી ગોઠવાઈ જાય તો એમાં તો તારો રસ વેડાઈ ગયો માનેલી અનુકૂળતામાં. એ રસ એવો ધરવાઈ ગયો કે હવે એ ઉપયોગ ક્યાંથી નિવૃત્ત થઈને તારો પોતાનો ઉપયોગ પોતાના સ્વરૂપનો સ્વભાવનો વલણ કરે, એ પરિસ્થિતિ તો મૂળમાંથી ત્યાં ખલાસ કરી, ત્યાંથી જ ખલાસ કરેલી છે. બહુ સરસ વિષય જોઈ લીધો કે ચારે બાજુથી ઉપયોગને સંકેલીને, એક બાજુ ખલાણી તો રાખજે એમ, ચારે બાજુથી ઉપયોગને સંકેલીને, એક આત્મામાં જા સર્વોત્કૃષ્ટ પદાર્થ, સર્વસ્વપણે ઉપાદેભૂત એવો પદાર્થ હું પોતે જ છો, એની જ ભાવના કર, એની જ દ્રષ્ટિ કર, એનો જ અનુભવ કર, એમાં જ તું સંતુષ્ટ થા, અને બીજા કોઈ પરિણામને કોઈ કાર્યમાં ભાવનાને સંતોષનો સારો પ્રકાર હોવો જોઈએ, ન તો તને એની ભાવના હોવી જોઈએ, ન તો એનો કોઈ એમાંથી તને સંતોષ લેવાનો પ્રકાર હોવો નથી, ચાલો આટલું તો કર્યું ને આટલું તો થયું, તે અન્ય ભાવમાં સંતુષ્ટ પણ એ સ્વભાવની અરુચિને ઊભી કરશે, અથવા અન્ય ભાવમાં સંતુષ્ટ પણ એ રાગની પ્રસિદ્ધ રૂચિ છે, અથવા ત્યાં જ મિથ્યાત્વ તળવાને બદલે વધારે દ્રઢ થાય. મિથ્યાત્વ ટાળવા માટે કાંઈ શું શાસ્ત્ર તો વાંચું, આ કામ તો કરું, આટલું વાંચી તો લઉં, આટલું આમ તો કરું, આટલું સાંભળું તો કરું, વિચાર તો કરું, પણ એમાં જો સંતોષ થયો તો તમે ત્યાં મિથ્યાત્વ ટળવાનો ઉપાય નહીં રિયાઝમાં, મિથ્યાત્વ ટાળવા માટેનો કોઈ પ્રયત્ન ત્યાં નહીં થાય. મિથ્યાત્વ ટાળવાના પ્રયત્ન શૂન્ય જે પરિણામની ક્રિયા, એ ક્રિયા તને કેટલો લાભ કરશે કે ત્યાં તો સંતોષને લઈને મિથ્યા દ્રઢ થશે. આગળ એક બોલ આવે છે, ઉપર વિષય કહેલો છે, બ્રેવલિંગીનો 573 માં છેલ્લો જે ઉત્તર છે એમાં એ વાત કીધી છે કે બ્રેવલિંગી તો સંતોષાઈ ગયો છે, આ પ્રકાર ઉભો થાય છે. બ્રેવલિંગી થી માંડીને સામાન્ય મુક્ષુજી પર્યંત જે કોઈ એને સમજણમાં આવી શકે એવી ભૂલ છે તો એ આ છે કે જાણે અજાણે એ સંતોષાઈ જાય છે કે ચાલો આટલું કાર્ય મેં કર્યું. જે કાંઈ બાહ્ય ક્રિયા કરે છે, બહિર્મુખ પરિણામ કરે છે, અને એમાં એ ધર્મને લગતા પરિણામ છે, ધર્મના નિમિત્તભૂત પરિણામ છે, એમ માનીને જે સંતોષ આવે છે એ સંતોષ એને સન્મુખ થવા દેતો નથી, સન્મુખ નો પ્રયત્ન એમાં નહીં રહે, બિલકુલ ન થાય, શરૂ જ ન થાય. એમ વાત છે, જે પોતાના હું સન્મુખ થવાનો પરિણામમાં પ્રકાર છે તે નવી જ દિશા છે, નવો જ પ્રકાર છે અને નવી જ લાઈન છે. એ શરૂઆત ન થાય એટલે અનાદિનું જે છે તેને તે રહ્યું ને તેમાં સંતોષ પકડ્યો એટલે એ રહ્યું, એમાં આ ઠીક છે એ ગાંઠ મારી, પછી એને અહીંયાથી ફરવાનો વારો આવતો નથી, ત્યાંથી ફરી ન શકે, પર સન્મુખતા માંથી ફરી ન શકે, એ દિશા થાય. આ તો દ્રવ્યની ભૂલ થાય છે, તો દ્રવ્યની તો ઉત્કૃષ્ટ દ્રષ્ટાંત છે, પણ દ્રવલિંગીથી માંડીને સામાન્ય કોઈ પણ જીવ પર્યંત એક ભૂલ થાય છે, મિથ્યાત્વને દ્રઢ થવાની જે ભૂલ થાય છે એ માનેલી ધાર્મિક ક્રિયામાં સંતોષ થવો તે છે. ખરેખર આગળ વધનારો ઉપર ચડનારો જીવની સ્થિતિ ઉલટી હોય છે, એને જ્યાં સુધી અંદરમાંથી આનંદનો ઉદ્ભવ ન થાય, એને જે શાંતિ આત્માની શાંતિ ને આત્માનો આનંદ આવવો જોઈએ એ ના આવે ત્યાં સુધી એને બીજા કરતા ઘણા અનેક કરતા બહુ સારી પરિણામની બાહ્ય ક્રિયા હોય તો પણ અસંતોષ વધતો જાય છે. સંતોષ થવાને બદલે એની સ્થિતિ એવી છે કે અસંતોષ વધતો જાય છે, આમાં મારે જોઈએ છે એ તો મળતું નથી, મારો પરિશ્રમ વ્યર્થ જાય છે, જે શાંતિ ને જે આનંદ આત્મામાંથી આવવો જોઈએ અનુભવ થઈને ત્યાં સુધીનું કાર્ય ન થાય તો આ બધું શું કામનું, એને કિંમત આવવાને બદલે કિંમત વગરની એ બધી ક્રિયાને પરિણામ ભાસે છે અને અસંતુષ્ટ થાય ને થોડી આતુરતા પણ થાય તો તે વ્યાજબી છે, આ પૂરતા યોગ્ય છે એ સ્થાનમાં. એ સ્થિતિ જો હોય તો એની આવી ભૂલ ન થાય, અને નહીતર આવી ભૂલ થયા વિના રે પણ નહીં. કબૂલ તો બહુ સરળ છે. રોજે રોજ નું સર્વિયું કાઢવું જોઈએ. કારણ કે જેમ પુરાણ મેળવે ને એ સર્વિયું છે, જાતનું બેલેન્સ છે, ત્યાં મળી જાય સાહેબ. જમે ઉધાર જેટલી એન્ટ્રી પડી એમાં પુરાંત નો મેળખા એટલે લીટી લીટી માં ભૂલ કરી નથી. નથી વાત થયા રોજ એક નજર ફેરવી જોઈએ કે આ 24 કલાક પૂરા થયા. સવારે ઉઠે ને થોડુંક તો કઈ યાદ કરે ન કરે, પોતાના હિતની હિતના વિષયને સંભાળે કે ન સંભાળે, ઉઠતા હોય પહેલું કામ તો એ કરવું જોઈએ. પહેલો એ વિચાર કરે કે 24 કલાક પૂરા થયા. એક પૂરા થતા 24 કલાકમાં કેવી સ્વરૂપની ભાવના ચાલે, મારા સ્વરૂપ પ્રાપ્તિની ભાવનામાં કાળ કેવો ગયો, તેવા તેવા ઉદયમાં પ્રસાર થતા થતા સ્વરૂપની ભાવના જળવાય કે ન જળવાય, ન જળવાય તો કેમ જળવાતી નથી એનો ખેદ છે કે જળવાય તો કેવી જળવાય, મંદપણે જળવાય કે ઉગ્રપણે જળવાય. રોજે રોજ જેમ લેણું હોય પૈસાનું ટકાદો કરે ને ન આવે તો તાતો ઊનો થાય કે ન થાય, મારે જરૂર છે, મારા પૈસા મારે જરૂર કામમાં ન આવે, જરૂર હોય ત્યારે કામ ન આવે, કેવો ટકાદો કરે. એમ એ પોતાના લાભ માટે જો ટકાદો રોજે રોજ ન કરે, અહંકાર ચાલ્યો ગયો આમ નામ તો એનો અનંતકાળ ચાલ્યો ગયો. એટલે એમ કહે છે ચારે બાજુથી ઉપયોગને સંકેલી લે, તે જે મમત્વથી સૃષ્ટિ ઊભી કરી છે અને તારી મમતાનો પથારો રાગના વિસ્તારમાં ને સંયોગના વિસ્તારમાં પથારો પાથરીને ડેરા તંબુ તાણીને બેઠો છો, ઉઠાવી લે એક વાર સંકેલો કરી લે. ચારે બાજુથી સંકેલીને, એક બાજુથી ને અહીંયા તો મુકરાશ્રી બીજું ભલે હોય એમ નહીં, ચારે બાજુથી સંકેલીને ઉપયોગને સંકેલીને એમ કે આ નિવૃત્ત કરવો છે ઉપયોગને. એક આત્મામાં જા, એક આત્મામાં જ સર્વસ્વપણું માન, સર્વથા ઉપાદેયપણું, એક આત્માનું ઘર આ મનુષ્ય ભવમાં આ એક જ કરી લેવા જેવું છે. અનંત કાળ ગયો અને હવે અનિશ્ચિત કાળ જે રહ્યો, કેમ કે કોઈ નિશ્ચિત કાળ તો છે ને, દેવલોકમાં એમ છે કે એનું આયુષ્ય નિશ્ચિત હોય છે, જે તે દેવલોકમાં જાય એનું મિનિમમ આયુષ્ય તો એટલું જ હોય, કોઈ જીવ કોઈ દેવલોકમાં દેવ જન્મતા ન મરે. મનુષ્યમાં તો અપર્યાપ્તિમાં પણ આયુષ પૂરું થાય ને પર્યાપ્તિમાં આયુષ પૂરું થાય, એટલે અંતર્મૂર્તમાં જેટલી મનુષ્યની થઈ હોય ને માના પેટમાં આવતા આવતા એની પર્યાપ્તિ પૂરી ન થાય ઇન્દ્રિયોની સૂક્ષ્મ રચકણની, ત્યાં આયુષ પૂરું થઈ જાય ને કોઈને શરીર બંધાણું માનીને કોઈ પણ ક્ષણે, કોઈ ગર્ભમાં, કોઈ જન્મતા, કોઈ કેટલાક દિવસોમાં, કોઈ કલાકોમાં, કોઈ દિવસોમાં, કોઈ મહિનાઓમાં, કોઈ વર્ષમાં, કોઈને નિશ્ચિત છે નહીં. મનુષ્યો અનિશ્ચિત છે, દેવાયું જેવું નથી. ત્યાં તો ઓછામાં ઓછું હલકામાં હલકા દેવમાં જાય તો 10,000 વર્ષ એવું છે. પછી જે તે દેવલોકમાં હોય એનું ઓછામાં ઓછું આયુષ્ય એનું નિશ્ચિત જ હોય, અને ઉત્કૃષ્ટમાં પણ એને અવધિ જ્ઞાન હોય એટલે ખ્યાલ હોય કે મારું આયુષ્ય પણ ત્યાં રાગના પ્રવાહમાં એટલો બધો તણાય છે, એટલો બધો તણાય છે, લાખો કરોડો અબજો વર્ષના આયુષ પલકારામાં પૂરા થાય એવી રીતે રાગમાં રોકાઈ જાય. તીવ્ર રસે કરીને મિથ્યા દ્રષ્ટિ દૂર જીવો એકેન્દ્રીમાં ચાલ્યા જાય આ દિશા થાય. છ મહિના પહેલા ખબર પડે છે ને, કોઈને ખબર પડે એવું નહીં, બધાને ખબર પડે, તમામ દીવને છ મહિના પહેલા ખબર પડે. મિથ્યા દ્રષ્ટિઓ હોય છે, જુરી જુરીને મરે છે. સમય દ્રષ્ટિઓ તો મનુષ્યમાં જ આવવાના છે, એ તો આવીશ પહેલા એની ભાવના હતી કે ક્યારે મનુષ્ય ભાવ આવે. આ રસ્તો દેવલોકના લાંબો પકડાઈ ગયો, ખોટા ચક્કરમાં આવી ગયો, લાંબો રસ્તો થઈ ગયો, પણ ક્યારે પૂરું થાય, મનુષ્યમાં આવી અને વિશેષ આરાધના અને સાધના થાય એની તો એ રાહ યા ઝંખે છે. એ તો મનુષ્યોને ઝંખે છે, એ સ્થિતિને ઝંખે છે. જેમ કોઈ પ્રવૃત્તિ વાળા નિવૃત્તિને ઝંખે, એમ સમય દ્રષ્ટિ દીવો મનુષ્યાયુ પ્રિય છે એમ કહેવાય છે. ગુરુદેવ ઘણા એમ સમજતા કેમ દીવાનું પિયા એમ કે દીવાનું પિયા કે તમને જે મનુષ્ય ભાવ પ્રાપ્ત થયો છે એ તો સમય દ્રષ્ટિ દીવોને પ્રિય છે. કેમ દીવાનું પિયા એમ કોઈ સંબોધન કરતા અનુપ્રિય એવા સ્થાન ને પ્રાપ્ત જીવ એમ કેવું છે. એ ધર્મી દેવો જેને ઈચ્છે એવા સારી સ્થિતિને પણ પ્રાપ્ત થો સારું નિત કરી લે. ચારે બાજુથી ઉપયોગ ને સંકેલીને એક વાર એટલે અનિશ્ચિત જે કાળ રહ્યો એમાં બીજું બધું અનંત વાર કર્યું છે, એક આત્મહિત કર્યું નથી. એક વાર તો એ કરી લેવા જેવું નહીં. અગિયાર અંગ ને નવ પૂર્વ ત્યાં સુધી શાસ્ત્રો નું સત્શાસ્ત્રો નું અનુપાંગ નું જે અધ્યયન છે એમાં સૂક્ષ્મ ની દ્રષ્ટિએ જેનો સમજણ નો એવો વિપર્યાસ દેખાતો નથી. કયું છે કાંઈક ને સમજે છે કાંઈક એવું તો નથી. સમજણ એની સૂક્ષ્મ ની દ્રષ્ટિએ તો બરાબર લાગે કે અહિયાં આવો અર્થ થાય છે, અહિયાં આ ચોક્કસ લાગુ પડે છે, તેના કહેવા ધારે છે, આશય ભાવાર્થ પણ અહિયાં આવો જ છે. ભૂલ ન કરે એમાં, અગિયાર નો સૂક્ષ્મ છે એવી ભૂલ કરે એને. અન્ય મતમાં આવી ભૂલ આમ થાય છે એમ મતાર્થ આગમાર્થ એનો આગમ પરમ આગમની પરંપરા એ આગમની રૂપિયે એનો આ અર્થ છે. અધ્યાત્મના પ્રકરણમાં એનો આવો અર્થ થાય. આવો બધો સૂક્ષ્મ બહુ વિશાળ સૂક્ષ્મ હોય છે. શબ્દાર્થ ભાવાર્થ નયાર્થ મતાર્થ આગમાર્થ બધા અર્થો આવે અને વ્યવસ્થિત પદ્ધતિસર પાછા ગોટાને ગોટા વાળે એવું નહીં, ગડબડ ગોટા વાળે એવું નહીં. છતાં એ બહિર્લક્ષી પરલક્ષી સૂક્ષ્મ જ્ઞાનમાં ત્યાં સુધી અભવિને પણ સંભવિત છે. ભવિને નહીં પણ અભવિને પણ સંભવિત છે. ત્યાં સુધી તો હજી કાંઈ આત્મકાર છે એમ ગણવાનું નથી. એમ જોવું છે વળી દ્રેવલિંગી મુનિ છે એટલે આચરણ જિનોક્ત વ્યવહાર રૂપ નિર્દોષ આચરણ પાળે છે. અહિંસા આદિ મહાવ્રત થી માંડીને 28 મૂળ ગુણનું નિરતિસાર પાલન કરે છે, કે જે સુભાવના ફળમાં નવમી ગ્રેવક પર્યંત જાય, ગ્રેવકમાં જાય, સ્વરની ઉપર જાય, એટલું તો એને કસાયની મંદતાનું પૂર્ણ બંધાઈ જાય છે. પૂર્ણ ભાવ છે, એકલો પૂર્ણ ભાવ છે. કોઈ મોક્ષ માર્ગમાં ન આવ્યો, આત્માને છુટકારો થાય એવા માર્ગે ન ચડ્યો, એમાં ભૂલ શું રહી ગઈ? આ પ્રશ્ન સમર્થમાં સમર્થ દ્રષ્ટાંત દીધો છે. પછી તો એવું નથી કે એકનું થાય પછી જ આ ભૂલ ચડે, એમ નથી. કાંઈ એ તો કોઈ પણ ચાર ગતિની કોઈ પણ સ્થિતિમાં ભૂલ તો ટળી શકે એવું છે, અને મોક્ષ માર્ગમાં જીવ સંગી પંચેન્દ્રિય જીવ આવી શકે. પણ આ તો બહારમાં આટલું કરવા છતાં ભૂલ રહી જાય છે, એના ઉપર ધ્યાન ખેંચે. શું ભૂલ રહી જાય છે? કે સ્વસન્મુખ દ્રષ્ટિ કરતો નથી, સ્વસન્મુખતાનું જ્ઞાનનું પણ પરિણમન કરતો નથી, અને સ્વરૂપાચરણ પણ એ કરતો નથી. તો પહેલી દ્રષ્ટિ થાય છે, તે દ્રષ્ટિથી વાત એ છે. પ્રથમ તો શ્રદ્ધાનું પગથિયું છે. શું કહે છે? કે સ્વસન્મુખ દ્રષ્ટિ કરતો નથી, અતિન્દ્રિય પ્રભુની સન્મુખ દ્રષ્ટિ કરતો નથી. એ મહિમાથી વાત કરી. પોતાનો સ્વરૂપ મહિમા આવીને ઓળખાણ થતાં જે મહિમા આવે, એવો નિજ સ્વરૂપનો નિજ પરમાત્મ તત્વનો મહિમા આવીને જે દ્રષ્ટિ થવી જોઈએ, પ્રથમ એનું અસ્તિત્વ ગ્રહણ થઈ ગયું જોઈએ કે હું આવો માન પદાર્થ છું, એમ જે એને આવવું જોઈએ એ પ્રકાર નથી આવતો. ઓળખાણ થી મહિમા આવીને જે દ્રષ્ટિ થવી જોઈએ, આખું શ્રદ્ધાનું દળબું ફરીને સન્મુખ થાય, કેમ કે એમાં બીજો પ્રકાર નથી આવતો. હળવે 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 શ્રદ્ધા પડતા એવું નથી આવતું. આખે આખું એ ચૈતન દળનો કબજો લેનારું પરિણામ છે, એ દ્રષ્ટિ એને ન થાય. ત્યાં સુધી બધું જે કાંઈ છું એ બધું દર્શન મુક્તામાં બહારનું બહાર બહારનું બહાર થયું. આ બહુ મુદ્દાની ને બહુ પાયાની વાત છે. જૈન દર્શન 304 માં પરિણામ નો ખ્યાલ આવે, પણ સન્મુખ થવું બીજી વાત છે. પણ તમે સંતોષ રિઝલ્ટ નહીં આવતું હોવા છતાં જે કસાયની અત્યંત મંદતા ચાલે છે ને, એમાં સંતોષ આવે છે. આટલું હું કરું છું, સંત મહાવ્રતનું પાલન નિરતિકાર કરું છું, અને ગણધરદેવોના જે શાસ્ત્રો, ગણધરદેવ રચિત જે 11 અને અંગ પૂર્વનું અધ્યયન બરાબર ચોખ્ખે ચોખ્ખું કરું છું. સંતોષ આવે છે, અસંતોષ આવવાને બદલે સંતોષ આવે છે. તમે તે બોલી ગયો છે એને પરસન્મુખ ને પરસન્મુખ રહેશે, એમાં પણ એને કઈક હું કરું છું, મારું કઈક થાય છે એને લાગે છે. જે ચાલતું પરિણામ છે એમાં જ્ઞાનનો ક્ષોક્ષમ છે, અંગ પૂર્વ પર્યંતનો ચારિત્ર ગુણનો ક્ષોક્ષમ છે, પંચ મહાવ્રતાદી 28 મૂળ ગુણ પાવા પર્યંતનો દેહ બહિર્મુખી ક્ષોક્ષમ ભાવ છે, જ્ઞાન ગુણનો અને ચારિત્ર ગુણના પરિણામનો. એ ત્યાં બરાબર સંતોષાનો છે, એ બરાબર થાય છે, ચોખ્ખું થાય છે, આમાં કાંઈ ગડબડ નથી. એવું થાય છે, સાવધાનીથી થાય છે, યત્નાથી થાય છે, ચડી જ જાય છે. એ બહુ વિચિત્ર પરિસ્થિતિ છે કે આ જીવ પહેલા નહોતો જાણતો, એમાંથી જાણવાની પરિસ્થિતિમાં આવ્યો, એટલો એને ફેર પડ્યો છે. અને એ જે ફેર પડ્યો છે એ ફેરમાં અનુભવ નો થયો ત્યાં સુધી ફેર ની કિંમત નથી. એ પ્રકાર આવવાને બદલે ફેર પડ્યો છે એ પકડાય છે. ફેર તો પડ્યો છે એમાં હકીકત નથી, અને ફેર તો પડ્યો છે. પહેલા ક્યાં આવવું હતું? વિચારમાં છે પણ તપાસમાં નથી. એ બે પ્રકારે જીવની કોઈ ધાર્મિક ક્ષેત્રની ક્રિયામાં પ્રવેશ કરી નથી કરતો. એમાં દ્રવલિંગી છે એનો અભિપ્રાય જુઠ્ઠો નથી, પેટમાં પાપ નથી. એમ જ કે મારે મોક્ષ પામવા માટે હું આ બધું કરું છું. હું દીક્ષા મોક્ષ ક્રમ પામવા માટે લીધી છે. આ શાસ્ત્રો શાસ્ત્રો નો અધ્યયન મારે મોક્ષ માટે કરવું છે. અભિપ્રાય મેલો નથી એનો, છતાં અભિપ્રાય અનુસાર હું ચાલુ છું કે નહીં એની તપાસ ને દરકાર નથી. ચિંતનો અભિપ્રાય અનુસાર પરિણમન નહીં થતું હોવા છતાં, અંતર્મુખ સ્વસ્થનું પરિણમન નહીં થતું હોવા છતાં, અને પરસન્મુખ પરિણમન રહેતું હોવા છતાં આ ઠીક થાય છે ને બરાબર થાય છે ને ભૂલ વગરનું થાય છે, એમ બારમાં ને બારમાં એનો પ્રયત્ન ને ચકાસણી ને તકેદારી ને કાળજી છે. સાવધાની જેટલી છે, સાવધાની નથી એવી નથી. સાવધાની વગર તો એવી નિરતિકાર ક્રિયા થાય નહીં. આપણી ક્રિયાની સાવધાની છે, રાગની સાવધાની છે. રાગની સાવધાની, જળની ક્રિયાની સાવધાની અને સૂક્ષ્મ ભાવની સાવધાની, એ બધી અનાત્માની સાવધાની છે. આત્માની સાવધાની નો અંશ નથી એમાં. હાવ ભૂલ્યો છે એ વાત અહીંયા પોઈન્ટ આઉટ કરવી છે કે હાવ ભૂલ્યો છે. આટલું બધું કરવા છતાં સાવ ભૂલેલો છે એમ કે ત્યારે તુજી પ્રકાર ન દેખાય. તો અંતર સાવધાની નો વિષય છે, ખૂબ અંતર સાવધાની નો વિષય છે. અત્યંત અત્યંત એમાં શું છે કે જયારે પ્રથમમાં પ્રથમ ઓળખાણ થાય, બીજી નીચે માં આવે છે 304 પાનો નંબર 82, ત્યારે એને મૂળ માંથી પુરુષાર્થ સહિત મહિમા આવે છે, ઉપાડ આવે છે કે હું આવો મહાન પદાર્થ. કોના આધારે આ પરિણમન આવ્યું? કે કોઈ રાગ ના આધારે નહીં, કોઈ ક્રિયા ના આધારે નહીં, એટલે નિરાલંબન પણ ઉત્પન્ન થયેલું પરિણમન લીધું છે. આમ તો આત્માનું અવલંબન લેવાનો હજી પ્રયાસ કરે છે, અવલંબન આવ્યું નથી આત્મા, પણ લક્ષમાં આવ્યો છે, જ્ઞાનમાં આવ્યો છે, નિશ્ચિત થયો છે કે આવો હું. હજી અવલંબન આવે તો અભેદ થઈ જાય, એટલે અહીંયા લીધું નિરાલંબન પણ કોઈ રાગ ના આધાર વિના, કોઈ ક્રિયા ના આધાર વિના, કોઈ ના આધાર વિના, પદ્ધર થી એટલે એક લક્ષ્ય થી છે, એના જ ઉપર ધૂન ચડી છે. એમાં એ ચાલતા ચાલતા એવો રસ આવે, એવો રસ આવે કે એમાંથી એને બહાર આવવું ગૂંઠે. આ સન્મુખ થાય છે ને એની આ વાત છે. કેમ સન્મુખ થાય છે? નિર્વિકલ્પ થવા પહેલા આવી દશા હોય છે, ખીલી ગયેલી છે. એવું વિકલ્પ હજુ તો અહીંયા હજી વિકલ્પ ચાલુ છે, નિર્વિકલ્પ નથી થયો, પણ એવું લક્ષમાં આવેલા સ્વરૂપનું ગોલન ચાલે. નિર્વિકલ્પ તત્વનું એકનું ગોલન ઉગ્ર થાય, વિકલ્પમાં વિકલ્પ પણ છૂટીને અથવા ઉત્પન્ન થતા બંધ થઈને અભેદ એકાકાર અનુભવમાં અંદર ઉતરી જાય. એમ એનો ઉપાય છે, એનો પ્રકાર અંતર્મુખ નો બીજી જાતનો અને બહાર ની સાવધાની નો બીજી જાતનો, જેમાં ફેર છે. એ સ્વસન્મુખ દ્રષ્ટિ કરતો નથી. મુખ્ય વાત દિશા ફેરવવાની છે. એ અંતર્મુખ ની દિશામાં જ્ઞાન જ્ઞાન ને વેદે જ્ઞાન નું સન્મુખ દિશામાં, પોતાની સન્મુખ થવાની દિશામાં ન આવે, કોઈ જેટલું કરે એટલું બધું સંસાર અર્થે છે, મોક્ષ અર્થે ચિંતિત માત્ર કાંઈ નથી. એ બહુ મુદ્દાની વાત બતાડી છે. આમાં તો જેટકો તો સમય દ્રષ્ટિ દેવ છે, અંદરમાં દેવ દેવ કહીએ સીધી વાત છે.